તારીખ 2/11/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 751 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું સાયલામાં પ્રવચન.
આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ત્રણ પ્રકારના સંકેત કયા છે? પ્રાપ્ત થઈ હોય અને પ્રત્યક્ષ યોગમાં પ્રાપ્ત ઉપદેશ અવધારણ કરીએ, એટલે કે પોતાને લાગુ પડતો જે જે ઉપદેશ હોય, ઉપદેશ બધો નથી બધાને લાગુ પડતો, એક ઉપદેશ બધાને લાગુ પડે નહીં, એક ઉપદેશ વચન, અને સર્વ ઉપદેશ પણ એક જણને લાગુ પડે નહીં. ભૂમિકા અનુસારનો ઉપદેશ હોવાથી ઉપદેશનો વિસ્તાર શાસ્ત્રોમાં ઘણો વિશાળ પ્રમાણમાં છે. મુમુક્ષુજી પોતાના આત્મકલ્યાણની પ્રયોજનની દ્રષ્ટિવાળો હોવાને લીધે પોતાને લાગુ પડે એ વાત પકડી લઈએ છે કે આ મને લાગુ પડે છે, આ મને લાગુ પડે છે, અને એ અવધારણ કરે છે, એટલે એનું અમલીકરણ કરે છે, એને પ્રયોગમાં ઉતારે છે. કેમ કે ઉપદેશ પ્રાપ્ત થવો એક વાત છે અને ઉપદેશ પરિણમન થવો તે બીજી વાત છે, બે એક વાત નથી. ઉપદેશ તો સર્વ સામાન્ય જેટલા ગ્રંથો વાંચે કે સાંભળે બધાને ઉપદેશ પ્રાપ્ત થાય છે, પણ પરિણમન કોને થાય છે? કે જે અમલીકરણ કરે છે, જે પ્રયોગમાં ઉતારે છે, એને જ ઉપદેશ પરિણમે છે, અને એનું જીવનમાં એને શાંતિની પ્રાપ્તિ થાય છે. લાભ તો શાંતિનો છે. પારમાર્થિક પ્રકરણમાં નુકસાન અશાંતિનું છે અને લાભ આત્મશાંતિનો છે. આ સિવાય લાભ નુકસાનની બીજી ટર્મિનોલોજી નથી. લૌકિકમાં લાભ નુકસાનના પ્રકાર અનેક છે, જે જે ચીજ વસ્તુઓ મળે એ લાભ ને જે ગઈ એ નુકસાન, પણ અહીંયા તો એક જ વાત છે. અને તે પણ અવસ્થાની મર્યાદામાં એ વિષય છે. કેમ કે સ્વરૂપ તો અનંત શાંતિનો ખજાનો, અનંત શાંતિની ખાણ છે, એમાં તો કોઈ શાંતિની ખોટ નથી એ ખજાનામાં. પણ જે જીવને ઉપદેશ પરિણમે છે એને આત્મશાંતિનો લાભ થાય છે. એટલે ઉપદેશને અવધારણ કરીએ એનો અર્થ શું થાય છે? કે જે જીવ દ્રઢ મુમુક્ષુતામાં હોય એ પ્રાપ્ત ઉપદેશને લાગુ પડતા એવા ઉપદેશનો પ્રયોગ કર્યા વિના રહે નહીં, એ ઉદાહરણ કર્યા વિના રહીએ ને એનો એ ઉમંગ ને ઉલ્લાસ હોય એને હોય જ. આમ તો ધર્મના ક્ષેત્રમાં સમજણ વગર અનેક પ્રકારના અનેક મનુષ્યો પ્રયોગ કરે છે, પણ એ નિરર્થક જાય છે, એ નિરર્થક જાય છે. કેમ કે એનું ધ્યેય યથાર્થ નથી. યથાર્થ નથી એટલે છૂટવાનું ધ્યેય નથી. કોઈ પણ ભોગે સંસારથી છૂટવું છે એવું જે 128 પત્રમાં લીધું છે, કે આમ કરવું છે, હે જીવ આમ કરે છૂટવો છે, એ સિવાય નથી. ત્યાં સુધી જીવનું ધ્યેય સંસારને ઉપાસવાનું બધાનું હોય જ છે, એ અનાદિથી ચાલુ છે, નવું નથી થયું. એ બધાને અનાદિથી દરેક અવસ્થામાં ચાલુ જ રહે છે. અને આ બે ધ્યેય સિવાય ત્રીજું ધ્યેય છે એની જગતમાં. સર્વ સંસારી જીવો પરિભ્રમણ કરતા જીવોને સંસારનું ધ્યેય છે, અને એક મુમુક્ષુતા, સાચી મુમુક્ષુતા, ખરી મુમુક્ષુતા પ્રગટ થાય ત્યારે એને મોક્ષનું ધ્યેય હોય છે. સંપૂર્ણ શુદ્ધિનું ધ્યેય, સંપૂર્ણ નિર્દોષતાનું ધ્યેય, સંપૂર્ણ પવિત્રતાનું ધ્યેય હોય છે. પરિણામ ધ્યેય અનુસાર હંમેશા ચાલે છે. આ પરિણામનું સાયન્સ છે, વિજ્ઞાન છે. પરિણામ બીજી રીતે નથી ચાલતા. એટલે અત્યાર સુધી ધર્મના અનેક પ્રકારના સાધનો કરવા છતાં પણ મોક્ષ પ્રાપ્તિ નહીં થવાનું કારણ ધ્યેય બદલ્યા વિના બધું કર્યું. જ્યારે નાની પુરુષ છે, નાનીના માર્ગે, નાનીના માર્ગે કહો કે તીર્થંકર દેવના માર્ગે કહો, એક જ વાત છે, સંપ્રદાયના માર્ગે નહીં. કેમ કે સંપ્રદાયમાં તો કાલક્રમે વિકૃતિ આવે છે દરેક સંપ્રદાયમાં, અને એ રિચ્યુઅલ પોઝિશનમાં ચાલતો હોય છે, રૂઢિગ્રસ્તપણે ચાલતો હોય છે, અને એમાં કાંઈ આત્મકલ્યાણ થવાનો અવકાશ નથી હોતો. એટલે મુમુક્ષુતા પ્રાપ્ત કરાવે છે. જો તારા રોજિંદા ઉદયમાં પ્રયોગ કરો, રોજિંદા ઉદયમાં શું થાય છે, જીવ મોહાશક્તિથી પરિણમે છે. એ મોહાશક્તિથી તને મૂંઝવણ નામ આકુલતા થાય છે તો તારી મુમુક્ષુતાનું લક્ષણ બરાબર છે. તો મુમુક્ષુતા છે. જો આકુલતા ન દેખાય, મૂંઝવણ ન થાય, તો તમને રસ આવ્યા વિના રહેતો નથી. એ રસ સુખ બુદ્ધિને લઈને છે, અભિપ્રાયની ત્યાં વિપરીતતા છે ઘણી બધી, અને જીવને છૂટવાનો કોઈ આરોવારો નથી. દર્શન મોહનું સામ્રાજ્ય, એક ચક્રી રાજ્ય ત્રણેય લોકના જીવો ઉપર છે. એવો મોહરાજા આખા જગત ઉપર રાજ કરે છે, ચારે ગતિના જીવો ઉપર. એમાંથી પહેલો વહેલો કોઈ છૂટવાનો પ્રયત્નશીલ જીવ હોય તો તે મુમુક્ષુ છે. અને એની કેટલી તૈયારી હોય છે 128 પત્રના અભિપ્રાયથી સમજી લેવું. કેટલી જબરદસ્ત તૈયારી હોય છે, ગમે તે થઈ જાઓ. આ ક્લેશના સમુદ્ર જેવો આ સંસાર છે, એનાથી મારે એમાં ડૂબવું નથી, એમાંથી મારે છૂટવું છે, છૂટવું છે, કોઈ પણ ભોગે છૂટવું છે, એટ એની કોસ્ટ. એમાં મારે હિસાબ કિતાબ ગણવાનો હોઈ શકે નહીં. પાયાની વાત હોવાથી બહુ મોટી તૈયારી છે. કેટલી મોટી તૈયારી છે, અભિપ્રાયની દ્રષ્ટિએ એટલી મોટી આ તૈયારી છે કે જે પાયા ઉપર ભવિષ્યની બધી ઉપર ઉપરની કોટીની પર્યાયોનું નિર્માણ થવાનું છે એ આ પાયા ઉપર થવાનું છે. એટલે 23મા વર્ષમાં આ વચનામૃત કૃપાલુદેવે પ્રકાશ્યા કે એવી દ્રઢતા આત્મામાં પ્રકાશે છે, એવા શબ્દો વાપર્યા છે આગળના પરિગ્રાફમાં. એવી દ્રઢતા આત્મામાં પ્રકાશે છે. દ્રઢતા બે જગ્યાએથી ઉત્પન્ન થાય છે, એક આત્મામાંથી થાય છે અને એક રાગમાંથી થાય છે. સર્વ સામાન્ય જીવોને બધાને રાગની દ્રઢતા હોય છે અને માને છે કે અમને ખૂબ દ્રઢતા છે, અમને ખૂબ દ્રઢતા છે. પણ ઉદય ફરે ત્યાં પાછું બધું ફરી જતા વાર લાગતી નથી. બહુ બહુ તો આ જીવન પર્યંત કોઈ નભાવી શકે છે એ માન્યતાને ને એ ભાવનાને. પુણ્ય મંદ કશાય થવાથી પુણ્ય બંધ તો થયો હોય, એ પાછું બીજા ભાવમાં પુણ્યના ઉદયમાં આવે, આગલા ભાવનું વિસ્મરણ થઈ ગયું હોય કે શા કારણે આ પ્રકારનો ઉદય આવ્યો છે અને મોક્ષ મુક્ત તત્વને છૂટવાની ભાવના થઈ ન હોય આત્મામાંથી, રાગમાંથી થયો એ રાગ તો ચાલ્યો ગયો, રાગ તો વ્યતીત થઈ ગયો, બધા પરિણામ ફળી જાય છે. પણ જેને આત્મા હોય એમાં ફેરફાર થતો નથી, કેમ કે એવી દ્રઢતા આવે છે એ વેદનાપૂર્વક આવે છે. પરિભ્રમણની વેદનાપૂર્વક એવી દ્રઢતા આવે છે એ વાત કૃપાલુદેવે 86મા પત્રમાં અને 195મા પત્રમાં પ્રકાશી છે. બહુ સુંદર વાત કરી છે. 195ના પત્રમાં તો પ્રથમ પંક્તિમાં જ એમ કહ્યું છે કે જેને માર્ગની ઈચ્છા ઉત્પન્ન થઈ હોય આ સંસારથી છૂટવાનો ઉપાય એને એક માર્ગ કહે છે, એની ઈચ્છા થઈ હોય એને બધા વિકલ્પો મૂકી દેવા. બધા એટલે આત્મકલ્યાણ કરવાના બાહ્ય સાધનો સંબંધીના બધા વિકલ્પો મૂકી દેવા. નીચેનો એક વિકલ્પ વારંવાર સ્મરણ કરવા જેવો છે કે આ જીવને અનંતકાળથી પરિભ્રમણ થયું કે હજી સુધી મટ્યું કેમ, મટ્યું નથી અને શું કરવાથી મટે. એક વાક્ય અને એના ઉપરના બે પ્રશ્નો લીધા છે જોર દેવા માટે. એની ચિંતના અને વેદના થઈને માર્ગની ખોજ માટેની ઝૂરણા આવ્યા પહેલા આવ્યા વિના માર્ગની દિશાનો અલ્પ અંશ પણ ભાનનો કોઈને થયું નથી, થતું નથી ને થવાનું નથી. આ કૃપાલુદેવે પોતાના અનુભવથી મૂકી દેવા છે. એટલે પ્રત્યેક મુમુક્ષુ જીવે એ તપાસી લેવા જેવું છે કે આપણી મુમુક્ષુતાની શરૂઆત આ પ્રકારે થઈ છે કે નથી થઈ. જો એ પ્રકારે શરૂઆત ન થઈ હોય અને આપણે બીજા બીજા સાધનો અંગીકાર કરતા હોય કે અપનાવતા હોય તો આપણે જ્ઞાનીના માર્ગે ચાલતા નથી. સ્વચ્છંદે મનસ્વીપણે આપણું મનમાંની રીતે ચાલીએ છીએ એટલે સ્વચ્છંદ નિરોધ ભક્તિ નથી. કેમ કે પહેલા સંકેતમાં એમને ત્રીજું પદ સ્વચ્છંદ નિરોધ ભક્તિ કહી છે. તો ભક્તિ તો સામાન્ય રીતે બધા સંપ્રદાયમાં હોય છે ને, આપણે પણ સારી રીતે કરતા હોઈએ પણ સ્વચ્છંદ નિરોધ ક્યારે? કે એમના માર્ગે અનુસરીને કરીએ ત્યારે. તો એમણે પ્રારંભ અહીંથી લીધો છે, બધા વિકલ્પ મૂકી દે. પેલા ચિંતનામાં આવો, ઝૂરણામાં આવો, વેદનામાં આવતો. એ વગર તું તારી મનમાં એ રીતે ચાલતો હોય કે હું શાસ્ત્રો વાંચી લઉં, કે હું વ્રત નિયમ પાળી લઉં, કે પૂજા ભક્તિ કરી લઉં, કે દયાદાન કરી લઉં, એ કાંઈ કામમાં નહીં. હું કે ધ્યાન કરી લઉં, કોઈ કામમાં નહીં આવે. ધ્યાન તો ઉત્કૃષ્ટ અંગ છે સાધનાનું, અને તે અમુક ભૂમિકા પછી હોય છે. હજી તો શરૂઆત ન થઈ હોય, ચિંતના વેદના ઝૂરણા ન આવી હોય, પેલા ધ્યાન શેનું કરવાનું? કઈ ચીજનું ધ્યાન કરવાનું? થઈ શકે નહીં કોઈ રીતે. આત્માનું ધ્યાન તો ન થઈ શકે. આત્માનું ધ્યાન બીજા સંકેત પછી થાય છે. 751માં જે બીજું સંકેત કહ્યું, એ સંકેતમાં એવા પછી શરૂઆત કરી શકે કોઈ જીવ, એ પહેલા આત્મધ્યાન કે યથાર્થ ધ્યાન હોવાનો સંભવ નથી. અને છતાં કોઈ એ પ્રયોગ કરે તો અવશ્ય બીજા માર્ગે ચડી જાય, કેમ કે એ સ્વચ્છંદે પ્રવૃત્તિ કરે છે. સ્વચ્છંદ છે એ જ્ઞાનીની આજ્ઞાએ, જ્ઞાનીના માર્ગે ક્રમશઃ ચાલવું, એ પ્રકાર હોય તો જ સ્વચ્છંદ ન થાય. નહીં તો સ્વચ્છંદ થયા વિના આ એક ચોક્કસ ફિક્સ કરી લેવા જેવી વાત છે. પૂજ્યશ્રી સૌભાગ્યભાઈમાં કોઈ મોટામાં મોટો ગુણ હતો તો આ હતો. અને એ વાત કૃપાળુદેવે પોતાના વચનામૃતમાં ઉલ્લેખ કર્યો છે, 782 નંબરના પત્રમાં, કે અમને શ્રી સૌભાગ્ય વારંવાર સ્મરણમાં આવે છે. એમનો દેહાંત થયો, પ્રત્યક્ષ યોગનો વિયોગ થયો, એટલે એમના પરિવાર ઉપર લખાયેલો આ પત્ર છે. એ પત્રની અંદર લખે છે કે અમને એમનું સ્મરણ આવે છે, કે એમનામાં જે મુમુક્ષુતા હતી, ખરી મુમુક્ષુતા હતી, અને જ્ઞાનીના માર્ગે ચાલવાનો અદ્ભુત નિશ્ચય હતો, એવા શબ્દો વાપર્યા છે. કેવા? જ્ઞાનીના માર્ગે ચાલવાનો અદ્ભુત નિશ્ચય હતો, જેવો તેવો નિશ્ચય નહોતો. એટલે કે મારે સ્વચ્છંદે બિલકુલ ચાલવું નથી, એ માર્ગનો ક્રમ બતાવે એ પ્રમાણે એમ જ ચાલવું છે, અને બીજી રીતે બિલકુલ ચાલવું નથી, એવો અદ્ભુત નિશ્ચય હતો. બહુ પાયાની વાત છે. ને એક જ મોટો સદગુણ હતો કે જેને લઈને તરી ગયા. એ એક સદગુણથી બીજા અનેક સદગુણોની ઉત્પત્તિ હોય છે, એટલે બીજા સદગુણો લાવવા પડતા નથી, કેળવવા પડતા નથી, આપોઆપ આવીને મળે છે. અને એ કૃપાળુદેવને એમના વિયોગમાં સ્મરણનો વિષય હતો, એ એમના સ્મરણમાં આવતી તે વાત, કે શું એમનો અદ્ભુત નિશ્ચય હતો, ગજબનો નિશ્ચય હતો. અદ્ભુત એટલે ગજબનો નિશ્ચય હતો. એટલે એને સ્વચ્છંદ નિરોધ ભક્તિ કહે છે. અને એ સ્વચ્છંદ નિરોધ ભક્તિ હોય તો જ પરમ ભક્તિ અથવા પરાભક્તિ આવે, અથવા 609 પત્ર પ્રમાણે સર્વાર્પણ બુદ્ધિ એ ભક્તિ બુદ્ધિ આવે અથવા સર્વાર્પણ બુદ્ધિ એ સત્સંગને ઉપાસે. જો સર્વાર્પણ બુદ્ધિ એ સત્સંગને ઉપાસે તો સત્સંગ નિષ્ફળ જવાનું કોઈ બાધક કારણ રહેતું નથી. નિતર ચાર પ્રકારના બાધક કારણ રહે, એમાં પૂર્વગ્રહ છે, સ્વછંદ છે, એમાં પણ સ્વછંદ લીધો છે, પ્રતિબંધ લીધો છે, અને ઇન્દ્રિય વિષયોની અપેક્ષા રહી છે, એ બાધક કારણ છે. ઉપેક્ષા ન થઈ એટલે અપેક્ષા રહી છે, એ બાધક કારણ માની લીધો છે. સર્વાંગ સમાધાન આપ્યું છે એમ કહી શક્યા. એવું જે સંકેત છે એ પ્રાપ્ત ઉપદેશને અંગીકાર કરે. એ અંગીકાર કઈ રીતે કરવાનો કે એમના ક્રમે ચાલવું, એ રીતે અંગીકાર કરવાનો, પોતાનો સ્ટેજ જોતા જોતા. અને ત્રીજી વાત દીધી છે અંતરાત્મ વૃત્તિ ઉત્પન્ન થઈએ, 674 માં વાત છે. એ બહુ સૂક્ષ્મ વિષય છે કે જ્યારે મોક્ષને જ્ઞાની પુરુષની ઓળખાણમાં જ્ઞાની પુરુષની અંતરાત્મ વૃત્તિ નિમિત્ત પડે છે, સાધન થાય છે, ત્યારે એવી વૃત્તિ પોતાને ઉત્પન્ન થાય એવી પણ એમની ભાવના અને જિજ્ઞાસા થાય છે. એ જિજ્ઞાસાને વશ એનો એ માર્ગ શોધે છે કે અંતર્મુખ કેવી રીતે થયું. આટલી ભૂમિકામાં આવે ત્યારે એને સત્પુરુષની કે વિતરાગ પુરુષની ઓળખાણ થવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે, યોગ્યતા પ્રાપ્ત થાય છે, તે ઓળખી શકે છે. ખરી ઓળખાણ થાય છે એમ લીધું છે ત્યાં. પહેલાં સામાન્ય ઓળખાણની વાત કરી છે, પછી ખરી ઓળખાણ તો આમ થાય એમ કરીને વાત લીધી છે. તો એ જે ખરી ઓળખાણ થાય છે ત્યારે પહેલું સંકેત થાય છે ઉપાલુદેવના જ્ઞાનમાં. એને કારણ ગણી પ્રત્યક્ષ એમ લીધું છે કે એ જીવમાં સંકેતનો કારણ પ્રત્યક્ષ હું જોઉં છું. મારા પ્રત્યક્ષ જ્ઞાનમાં એમનો એ વિષય છે કે એ જીવને અત્યારે એક પ્રકારનું સંકેત વર્તે છે. આ સંકેત થયું એને બીજું થવાનું, બીજું થવાનું એને ત્રીજું થવાનું, ત્રીજું થવાનું એને નિર્વાણ પદ પ્રાપ્ત થવાનું, થવાનું ને થવાનું, એ બધી વાત ગેરેન્ટેડ છે. એટલે આ પ્રકારમાં કોઈ પણ જીવ ન આવ્યો હોય એને અપેક્ષા રાખવી સંકેતની કે મોક્ષની કે ધર્મની, એ વાત બેકાર છે. સાહેબ કોઈ રીતે ન થઈ શકે. અનંતકાળમાં આપણે બધા જ પરિભ્રમણ કરતા જીવોએ બધા જ સંપ્રદાયમાં જન્મ લીધો છે. જૈન સંપ્રદાયમાં પણ અનંતવાર જન્મ લીધો છે અને બધા જ સંપ્રદાયના બધા જ બાહ્ય સાધન કરી ચૂક્યો છે. આજે એક ખરી મુમુક્ષુતા નથી આવી અને પહેલું સંકેત નથી થયું. પહેલું થાય તો બીજું થાય, ત્રીજું થાય. કેટલી બધી જબરદસ્ત વાત કરી છે કે જેનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે એવી મોટી વાત કરી છે. જગતમાં અનેક શોધક જીવો હોય છે, આત્મકલ્યાણના માર્ગને શોધતા હોય છે પણ પત્તો લાગતો નથી. કેમ કે આ સંસાર અવનીમાં અંધકાર છે ઘણો, અને જીવો એમાં અટવાય છે. ધર્મના ક્ષેત્રમાં જાય તો કુગુરુથી લૂંટાય છે. આ પરિસ્થિતિ છે, બાકી તો ક્યાંય આરો નથી. ધર્મના ક્ષેત્ર સિવાય તો ઉગરવાનો આરો નથી, અને ત્યાં કુગુરુથી લૂંટાય છે. આવી વાત ક્યાંય મળવી મુશ્કેલ છે, કે આને પહેલું સંકેત કહેવાય. આવી રીતે પહેલું સંકેત હોવું જોઈએ, પછી આપોઆપ બીજું સંકેત છે, પછી આપોઆપ ત્રીજું સંકેત છે. કેમ કે પછી તો પરિણામનું વિજ્ઞાન અને આત્માના ગુણધર્મો જે કામ કરતા હોય છે સ્વયં સંચાલિત છે. પરિણમનશીલ આત્મા હોવાથી સ્વયં સંચાલિત છે. એનું ઓટોમાઇઝેશન વિરુદ્ધમાં કે અવિરુદ્ધમાં આપોઆપ જ ચાલે છે. જો જીવ મનુષ્યત્વ પ્રાપ્ત કરીને સંકેતને પ્રાપ્ત ન કરે તો જે વિભાવો થાય એની જે અશક્તિ ઉભી થાય એનું ડિટોરિએશન ચાલુ જ થઈ જાય. ડે બાય ડે ડિટોરિએટ પરિણામ થતા જ જાય, અશક્તિ આવતી જાય. જેમ માંદો માણસ નબળો પડતો જાય, નબળો પડતો જાય, નબળો પડતો જાય, મેડિકલ સાયન્સ પ્રમાણે એમ આત્મા પરિણામમાં નબળો પડતો જાય. અંતરમાં તો જે છે એ છે, એ તો એવું ને એવું તત્વ છે. પણ આવી આવો તક, આવો મોકો ભાગ્ય જ મળે છે કે મૂળ ચીજ હાથમાં આવે એ રીતે પહેલું સંકેત છે. બીજા સંકેતને થોડી વાત કરી આપણે સમયની મર્યાદામાં. પરમાર્થને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ તે સંકેતનો બીજો પ્રકાર કયો છે? પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, ચાર શબ્દોમાં વ્યાખ્યા કરી નાખ્યા. બહુ મોટી વાત કરી છે આપણે. આ વિષય ઉપર થોડો પ્રકાશ કૃપાળુ દેવે વ્યાખ્યાન સાર એક 220 નંબરના મિશ્નામૃતમાં એ વાત છે. ત્યાં એમને અસ્તિત્વ ગ્રહણની વાત કરી છે. એમના શબ્દોમાં જ આપણે જોઈએ, આજ સુધી અસ્તિત્વ કાયમ નથી એમ કરીને લીધું છે. એ બીજા સંકેતમાં આત્મા ભાષ્યમાન થાય છે, અને એ શબ્દ એમણે 120મી ગાથામાં વાપરો છે. ભાષ્ય થાય છે આત્માનું ભાષ્યમાન, પણ મૂળ સ્વરૂપનું નિજ પરમાત્મા પદનું ભાષ્યમાન પણ થાય છે. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યત્વ પ્રાપ્ત થાય છે, કેમ કે એ પણ એ ભૂમિકાનો સંકેત છે, જે પરમાત્મ સંકેતનું કારણ છે. અસ્તિત્વ ભાસવાથી સમ્યત્વ અવશ્ય પ્રાપ્ત થાય છે. કેમ કે અસ્તિત્વ એ સમ્યત્વનો અંગ છે, અસ્તિત્વ ભાસવું એ સમ્યત્વનું અંગ છે. પરમાર્થ સમ્યત્વ છે એ કાર્યરૂપે છે, અને અસ્તિત્વ ભાસવું એ એનું અંગભૂત કારણ છે. કેવું કારણ છે? અંગભૂત કારણ છે. નિમિત્ત અને કારણ બે શબ્દો ઓછા પડ્યા છે, એટલે અંગ શબ્દ વાપર્યો છે. શું અસ્તિત્વ જો એક વખત પણ ભાસે એટલે એક વખત પણ એને પોતાના સ્વરૂપનું ભાષમાન પણ થાય કે ઓહો, હું તો સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપે છું, હું પોતે જ સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપે છું, એવું એને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્યનો ખજાનો દેખાઈ જાય તો દ્રષ્ટિની માફક નજરાય છે, નજરબંધી થઈ જાય, એની શું થઈ જાય, નજરબંધી થઈ જાય, દ્રષ્ટિ બંધાઈ જાય. ત્યાં કેમ બંધાઈ જાય? કે જીવને સુખની અપેક્ષિત વૃત્તિ, સુખ પ્રાપ્ત કરવાની વૃત્તિ અનાદિથી એટલી બધી ચાલુ જ રહી છે કે એ જ્યાં સુધી સુખ ન મળે ત્યાં સુધી મટે જ નહીં. હવે અહીંયા સુખનો સમુદ્ર દેખાઈ ગયો, સુખની ખાણ દેખાઈ ગઈ, અનંત સુખની ખાણ. તો પરિણામ એ બાજુ કેટલા ખેંચાય એ સમજાવવાની જરૂર રહેતી નથી. અત્યારે પણ બધા જીવોના પરિણામ ક્યાં ખેંચાય છે? જ્યાં એને સુખનો નિશ્ચય કર્યો છે ત્યાં ખેંચાય છે. જેને જ્યાં જ્યાં સુખનો નિશ્ચય કર્યો છે ત્યાં પરિણામ આપોઆપ દોડી જાય છે, વગર વિચારે, વગર પ્રયત્ને ચાલી જ જાય છે, ખેંચાઈ જ જાય છે, જોરજોર થઈ જાય છે. તો જેને અનંત સુખનો ખજાનો પોતામાં ભાષ્યમાન થાય, સ્પષ્ટ, કેવો શબ્દ શું વાપર્યો છે? ચાર શબ્દમાં એક શબ્દ છે સ્પષ્ટ. એટલે એમ કે ઝાંખું 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 આત્મા દેખાણો છે એમ નથી, સ્પષ્ટ જ દેખાણો છે, સ્પષ્ટ જ ભાષ્યમાન થયો છે. અને તે પણ અનુભવ અંશે, વિચારથી નહીં, તર્કથી નહીં, જ્ઞાન ન્યાયથી નહીં, અનુમાનથી નહીં, પણ અનુભવ અંશથી. અને તેથી કરીને પ્રતીતિ ઉભી, એટલે ખાતરી થઈ છે કે મારો આત્મા સિદ્ધ સમાન છે, સિદ્ધ સમાન સદાપદ મેરો, એ ખાતરી થઈ ગઈ. એવું બીજા સંકેતનું સ્વરૂપ છે એમ એમણે ચાર શબ્દોમાં પ્રકાશ્યું છે. નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. નજર થઈ જાય આત્મા, આત્મા થઈ ગયો, એ આત્મા ત્યાંથી આત્મા આત્માથી ખસી નથી શકતો એમ કે છે. આત્મા આત્માથી નથી ખસી શકતો એમ છે. નજરથી આત્મા નથી ખસતો એમ નથી કીધું. કોણ જોવા જેવું છે કૃપાળુદેવના વચનો, કે નજરમાંથી આત્મા ખસતો નથી એમ ન કીધું. આત્મા ત્યાંથી ખસતો નથી, આત્મા આત્માથી ખસતો નથી એમ કે છે. એટલે સંકેત પરમાર સંકેત ઉત્પન્ન થાય છે અને તે અલ્પકાળમાં જ થાય છે, પછી એને લાંબો સમય જતો નથી. આ વિશે બહુ વિસ્તારથી નિર્ભ્રાંત દર્શનની કેળીએ એક પુસ્તક લખ્યું છે, એના ત્રીજા પ્રકરણ 28-30 પાનાનું ત્રીજું પ્રકરણ આ એક જ વિષય ઉપર લખ્યું છે. કેમ કે આ વિષય જરા વધારે મહત્વનો છે, પ્રયોજનભૂત છે, અને હજી સુધી જીવે આ વિષયમાં ભૂલ કરેલી છે. કેમ કે આત્મા જેમાં વર્ણ્યો છે એવા શાસ્ત્રો વાંચે, સાંભળે અને નિશ્ચય કરે કે મારો આત્મા આવો છે, પણ એ નિશ્ચય નથી, એ ભાષ્યમાન પણ નથી, એ અસ્તિત્વ ગ્રહણ નથી. એટલે તો અસ્તિત્વ ગ્રહણ લીધું છે, પોતાનું મૂળ સ્વરૂપ છે, જીવું પોતાનું મૂળ સ્વરૂપ છે, જે જિનેન્દ્રદેવના સર્વજ્ઞ પરમાત્માના કેવળ જ્ઞાનમાં હોય છે, એવું જે પોતાનું મૂળ સ્વરૂપ છે એ પાયામાં ભાસે છે. એટલે પાયો એટલો મજબૂત છે કે બધા ગુણ સ્થાન ત્રણ કર્યાના ઉપર થતા વાંધો નહીં આવે, એવો પાયો મજબૂત છે. આ બધી પાયાની વાત છે બે સંકેતની. તો ત્યાં અસ્તિત્વ ભાઈશું એમ લીધું, હૈયાતી મોજુદગી જેવી કેવળ જ્ઞાનમાં છે એવી વેદનથી અનુભવાંશે, એટલે વેદનથી અનુભવ અંશથી ભાષ્યમાન થઈ છે એટલે પ્રતીતિ આવી છે, વિશ્વાસ આવ્યો છે કે મારું સ્વરૂપ આવું છે, એને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ કહી છે. એમાં મેં 9-10 લક્ષણો એના દેખ્યા છે વિસ્તારથી, એટલે એના ઉપર લેવા જઈએ તો 2-3 કલાક લાગે એવું છે.
જીવની જે ભ્રમણા છે,
હા,
એ પણ પોતાને અસ્તિત્વ ભાસ્યું છે. પોતે તો આ શુદ્ધ બુદ્ધિથી કહે છે પણ એટલું નથી હોતું.
અને લક્ષણ એના ટૂંકામાં સંક્ષેપમાં 2 લક્ષણ કહી દઉં, આખું તો વિસ્તારથી વિચારવા જેવો વિષય છે. ને ભૂલ ન થાય એના માટે કેવી રીતે કરવું, ને ભૂલ થાય તો કયા પ્રકારે થાય છે એ બધી ચર્ચા અસ્થિ નાસ્તિથી પ્રકરણમાં કરી છે. કેમ કે જ્યારે પ્રકરણ હાથમાં લઈએ ત્યારે તો સર્વાંગ ચર્ચા થવી જોઈએ, એટલે એમાં એ વાત લીધી છે કે જો કોઈ જીવને પોતાનું સ્વરૂપ અસ્તિત્વ ભાસે તો 2 પ્રકારના પરિણામોમાં અસાધારણ ફેરફાર થઈને વિશિષ્ટતા આવે છે. એક તો ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા થાય છે, એટલે આત્માનો જે વીર્ય ગુણ છે જેની પર્યાયને આપણે પુરુષાર્થ કહીએ છીએ, એ પુરુષાર્થ સંસાર પ્રત્યે જે ચાલતો હતો અત્યાર સુધી એ પુરુષાર્થ આત્મ પ્રત્યે થાય છે. હવે પુરુષાર્થને, પુરુષાર્થ તો પુરુષાર્થ છે, ખાલી દિશા ફેરથી ફેર છે. કેટલો શેમાં ફેર છે? દિશા ફેરથી ફેર છે. એટલે જે સંસાર પ્રત્યે પુરુષાર્થ છે એ બહિર્મુખ ભાવે પર પ્રબળ છે. એટલે જેટલા ધર્મ સાધન કરીએ છીએ એ બહિર્મુખ ભાવે કરીએ, શાસ્ત્ર વાંચીએ તો બહિર્મુખ ભાવે, ભક્તિ કરીએ તો બહિર્મુખ ભાવે, પૂજા કરીએ તો બહિર્મુખ ભાવે, ઉપવાસ કરીએ તો બહિર્મુખ ભાવે, જે કાંઈ ક્રિયા કરે તે બહિર્મુખ ભાવે. પરિણામે એ પુરુષાર્થથી મોક્ષ થતો નથી કે આત્મા સુધી પહોંચાતો નથી. જે પુરુષાર્થી આત્મા સુધી પહોંચાય છે એ અંતર્મુખી પુરુષાર્થ છે, અને આત્મા અંતઃતત્વ સ્વરૂપ છે. જે આત્મા પરમ તત્વ છે, પરમાત્મ તત્વ છે, એ અંતઃતત્વ સ્વરૂપ છે. એટલે એને, એના પ્રત્યેનો પુરુષાર્થ અંતર્મુખી પુરુષાર્થ હોય છે. એ દિશા પહેલી વહેલી અસ્તિત્વ ગ્રહણથી થાય છે. પહેલી આવૃત્તિ જેની પાસે હોય એને 56મા પાને એનો પ્રયોગ લીધો છે, અને બીજી આવૃત્તિમાં 43મો પેજ છે. આપણે હમણાં આપણે વિષય ચાલી ગયો હતો ત્યાં સ્વાધ્યાયનો, તો એનો પ્રયોગ કેવી રીતે છે એ વિષય પણ એમાં લીધો છે થોડો. અને વગર પ્રયોગે એમને નિશ્ચય થાય છે તો ભૂલ થાય છે, કેમકે આ બધા કૃપાળુ દેવનો જે જ્ઞાનીનો માર્ગ લીધો છે ને, 86-195 શરૂ થઈ 128 થી પછી 254માં પદાર્થ નિર્ણય જે છે એ અસ્તિત્વ ભાષણ છે. પદાર્થ નિર્ણય છે બીજું સંકેત છે. અને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ પહેલું સમજી છે. આમાં એક એંગલ, જુદા જુદા એંગલથી નિરૂપણ છે, એમાં પ્રતિપાદન છે. તો એ પદાર્થ નિર્ણયને જે આ બીજું સંકેત કહીએ છીએ, એ બધા આખા જે વિષયો લીધા છે, બધા જ પ્રયોગાત્મક લીધા છે. અથવા બહુ સ્પષ્ટ કરીએ તો પરિણમનમાં મુમુક્ષુની ભૂમિકામાં મુખ્ય સાધન જ્ઞાન છે. કયું જ્ઞાન? કે પરમ અવગાઢ આત્મકલ્યાણની ભાવના સહિત હોય તેવું જ્ઞાન. નેત્ર જ્ઞાન માર્ગે પડવાના અનેક સ્થાનો છે, જે 693 કહ્યા. જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ અને ભક્તિ માર્ગ એમ કરીને ત્રણ વાત કરી છે 693. તો મુખ્ય સાધન જ્ઞાન છે. જ્ઞાન વગર યથાર્થ ભક્તિ પણ ન આવે. પણ એ જ્ઞાન યથાર્થ ક્યારે પ્રવર્તે? ભૂલ ખાઈ નહીં ક્યારે? પરમ અવગાઢ દશા હોય ભાવનાની, તો નહીતર શુષ્કતા એવા વિના રહે નહીં. ત્યાં એ લાલ બત્તી મૂકી છે એમને જ્ઞાન માર્ગે ચાલવા માટે. પણ એ મુમુક્ષુતાના ક્રમમાં એમને ભાવનાથી જ શરૂઆત કરી છે. જેને પરિભ્રમણની ચિંતા અને વેદના આવે છે, એ આત્મકલ્યાણની અને સંસારથી છૂટવાની તીવ્ર ભાવના વિના કોઈને આવે નહીં. એથી પ્રાપ્ત ઉદાસીનતાનો ક્રમ જે 172 લીધો, નિરંતર ઉદાસીનતાનો ક્રમ છે. એવું બધું લખ્યું છે જુદી જુદી જગ્યાએ, પણ આપણે કોઓર્ડિનેટ કરવું પડે આપણા માટે. એનો સુસંગતતા ક્યાં છે, મેળ ક્યાં છે, ક્રમથી મેળ ક્યાં છે, એ આપણી જવાબદારીનો વિષય છે. એટલે ઉદાસીનતાનો ક્રમ ત્યાંથી શરૂ થાય. કેમ કે ચિંતા હોય તો ઉદાસીનતામાં જ રહીએ, ચિંતાવાળો જીવ ઉદાસીનતા વગર રહી શકે નહીં. આમથી સંસારની ચિંતા ઊભી થાય ને તો ખાવું ભાવે નહીં, ઊંઘ આવે નહીં. એ ચિંતાનો પર્યાય જ એવો છે કે ઉદાસીનતા લઈ આવે, પણ એ બધી અયથાર્થ પ્રકારની ઉદાસીનતા છે. હા, ચિંતાને ટ્રાન્સફર કરવી છે. નાની પુરુષની બહુ દીર્ઘ દ્રષ્ટિ છે અને બહુ અનુભવ દ્રષ્ટિ છે. સંસારી જીવ સંસારની ચિંતામાં ફસાયેલો છે. બે પાંચ 15 લાખ થઈ ગયા પછી નિવૃત્તિ ક્ષેત્રમાં આવીને રહીએ ને, અને એમ સમજે કે આપણે કાંઈ ઉપાધિ નથી, કેમ કે આપણું બધું સાધન આપણા પૂરતું રાખી લીધું છે, કરી લીધું છે. કોઈને છોકરા હોય તો છોકરાઓ છે એટલે વાંધો નથી, અને એની તો પૈસા છે એટલે વાંધો નથી. એટલે હવે નિવૃત્તિ ક્ષેત્રમાં કોઈને કોઈ આશ્રમમાં આપણે આપણું આત્મસાધન કરીએ, એ પ્રકારના અભિપ્રાયથી, કોન્સેપ્ટથી જીવ ચિંતા મુક્ત થયો ગણાય કે ન ગણાય, હવે પણ નીચે રહેલો આવે એવું લાગશે. માફ કરજો, કોઈને અનુલક્ષીને વાત નથી, પણ આ એક સર્વસામાન્ય પરિસ્થિતિ છે એને વાત કરું છું. તો આપણે ચિંતા મુક્ત થયા ગણાય કે ન ગણાય? કયો હે વાત ચાલે છે? ચિંતા મુક્ત થયા ગણાય કે ન ગણાય? કે ન ગણાય. કેમ ન ગણાય? કે પેલી ચિંતા તો આપણે પકડી લીધી કે હવે આમ છે એટલે વાંધો નથી, આવી પરિસ્થિતિ છે એટલે વાંધો નથી. એ તારી ચિંતા છે અને તારું માથું ત્યાં હલવાઈ ગયેલું છે. પાણીમાં ભેખડમાં માથું ફસાણું હોય તો હાથ પગ ગમે એટલા હલાવે ને, ગુડે ગુડે બહાર ન આવી શકે, ઉપર ન આવી શકે. પરિભ્રમણ નો ભય લાગ્યો નથી ને, ચિંતાથી નીકળ્યો જ નથી. અને આ ચિંતા આવે ક્યાંથી? આમાં શું છે? સંયોગની ચિંતા, નાના મોટા સંયોગની ચિંતા છે ને એ સામાન્ય ચિંતા છે. સૌથી વધારે ચિંતા તો મૃત્યુની માણસને છે. ક્યાંથી છોડે ગયો? સંયોગની ચિંતા તો આ રીતે અંગીકાર કરી લીધી. મૃત્યુની ચિંતા તો દેહાત્મ બુદ્ધિથી કોઈ છૂટે નહીં. હવે આ તો અનંત જન્મ મરણની ચિંતા છે. તો વાત તો એમ છે, પ્રેક્ટિકલ સાઈડ આ છે આ વિષયની, કે નાની ચિંતા અને મોટી ચિંતા બે એક સાથે ઊભી હોય તો મોટી ચિંતા નાની ચિંતાને ખાઈ જાય. ગુમડું થયું એમાં કેન્સરની ગાંઠ નીકળે તો ગુમડું પડ્યું રહે કે ન પડ્યું રહે, ચાલો કોની દવા કરો, ગુમડાની કે કેન્સરની? ઇલાજ કોનો કરો? એમ આપણે સંયોગની ચિંતા કરીએ, ન મરીએ એના માટે દવા દારૂની ચિંતા કરીએ, ડૉક્ટર વગેરેની વ્યવસ્થા રાખીએ. અહીંયા સાયલામાં આપણે ડૉક્ટર જલ્દી નથી, સુરેન્દ્રનગરમાં તો હોસ્પિટલ છે, વાંધો નથી, ચાલો અડધી કલાકમાં પહોંચો. પણ અનંત જન્મ મરણનું શું? વિચિત્રતા અને વિપરીતતા એ ઊભી થઈ છે કે આપણી નાની નાની ચિંતાઓ એ મોટી ચિંતા ખાઈ ગઈ, મોટી ચિંતાને ખાઈ ગઈ. નાની માછલી મોટી માછલી ગળી ગઈ, બને કોઈ બી આ એવું થયું છે. આપણે ખરેખર તો પરિભ્રમણની, અનંત જન્મ મરણની અનંતી ચિંતા ઊભી થાય ત્યારે બધી ચિંતામાંથી જે ઉદાસ થઈ જાય, ઉપેક્ષિત થઈ જાય, એ આ ચિંતાની પ્રેક્ટિકલ સાઈડ છે. અને એ પ્રેક્ટિકલ માર્ગે કૃપળ વિવે ચડાવ્યા છે જીવોને, કે તું આ ચિંતામાં આવ, પેલા તું એમને મોક્ષ માર્ગે નહીં ચડે, તું ચિંતામાં ઉભો છો ને કાંઈ વાંધો નહીં, તારી ચિંતાને ટ્રાન્સફર કરીએ છીએ. બે યુક્તિ બહુ સરસ આપી છે પ્રેક્ટિકલ સાહેબ. બીજી વાત એમણે કરી છે કે સત્પુરુષમાં પરમ પ્રેમે જે ભક્તિ આવે, ભક્તિ પ્રેમ રૂપ થયા વિના જ્ઞાન શૂન્ય થઈ જાય છે. 263માં લીધો ને, ભક્તિ પ્રેમરૂપ થયા વિના જ્ઞાન શૂન્ય હોય છે. અને એ શૂન્ય જ્ઞાનને પ્રાપ્ત કરીને તમે શું કરશો? ખિંજીભાઈને લીધું છે તો એ વાત એવી છે, તને સંસારમાં બધાનો પ્રેમ છે, શરીરનો પ્રેમ છે, એને હાથ વસ્તુ સારી રીતે, કુટુંબ પરિવારનો પ્રેમ છે, પરિવારના સભ્યો ઉપર પ્રેમ છે, કોઈને પત્ની ઉપર, કોઈને પતિ ઉપર, કોઈને પુત્ર ઉપર, કોઈને પુત્રી ઉપર, કોઈને મા બાપ ઉપર, કોઈને ભાઈ બહેન ઉપર, કાંઈ જેને જે છે એ પ્રેમને ટ્રાન્સફર કરાવ્યો હું સત્પુરુષમાં આવતો. એમને એમ જાશે નહીં, આ મટાડવા જેવી ચીજ છે, પણ જાશે નહીં એમને. સંસારના પરિણામો કોઈ દિવસ બીજી રીતે મળતે જ નહીં. આ જ્ઞાનીએ ઉપાય બતાવ્યો છે, માર્ગ બતાવ્યો છે, એ રીતે હાલે તો જ મટે, બીજી રીતે મટે નહીં. આ બે મુદ્દા જો બરાબર સમજાઈ જાય અને જીવના પરિણમનમાં આવી જાય એ વાત, તો બાકીનું બધી આગળની દિશા આપોઆપ ઓટોમેટિક છે, કરવું પડતું નથી. એટલે મુમુક્ષુતાના ક્રમમાં આપણે ગોપાલદેવના 254 પરિણામ પ્રવચનોનો વિસ્તાર મુમુક્ષુતા આરોહણ ક્રમથી બહાર પાડ્યો છે. અમે બધા સ્ટેજનો વિસ્તાર કર્યો છે કે પછી કયા સ્ટેજમાં આવે, અને એવી સંકલ્પના છે ઓટોમેટિક એટલા માટે કહીએ છીએ કે જે પહેલા સ્ટેજમાં આવે ચિંતનામાં, એ ઉદાસીનતામાં એવા વગર એની ચિંતા, ઉદાસીનતાનું બીજું પાસું છે, એક સિક્કાની બે બાજુ જેવી, એટલે એ કડી જોડાયેલી છે. ઉદાસીનતાની વૈરાગ્યની કડી જોડાયેલી છે ચિંતના સાથે. અને એ બે પરિપક્વ અવસ્થામાં આવે એટલે એને મુમુક્ષુતા, દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થયા વિના રહે નહીં, એને મહાશક્તિમાં મૂંઝવણ થાય, આકુલતા આવે અને એ જીવ દ્રઢ મુમુક્ષુતાને પ્રાપ્ત કરે. 128માં પત્રના દેવો નિર્ણય જોરદાર અંદરથી આવે, આત્મામાંથી દ્રઢતા પ્રકાશે. આ એનું થર્ડ સ્ટેજ છે. ત્યાર પછી કૃપાળુદેવે લીધું કે પોતાના ચાલતા પરિણામોમાં અવલોકન કરવું એ કાળજી દ્રઢ મુમુક્ષુતા વાળાને આવ્યા વિના રહેતી નથી. જેને મુમુક્ષુતા દ્રઢપણે ઉત્પન્ન થાય છે એવા જીવને નુકસાન વર્તમાન ઉદયના પરિણામોમાં થઈ રહ્યું છે ત્યાં એની અજાગૃતિ રહેવી એને પોષાય નહીં. એ જાગૃતિને અવલોકન કે છે, એને જોવા, પોતાના દોષોને વિચારવા એક વાત છે અને જોવા એ બીજી વાત છે. વિચારવા એ વૈચારિક ભૂમિકાનું કાર્ય છે અને જોવા એ પ્રયોગની ભૂમિકાનું કાર્ય છે. એટલે પહેલેથી વેદનાનો પ્રયોગ છે એ ફિલિંગ સ્ટેજ છે. થિંકિંગ સ્ટેજમાં આપણે સત્સંગ સ્વાધ્યાય કરીએ છીએ, ફિલિંગ સ્ટેજમાં આવતા નથી, એ મહત્વનો વિષય લઈ જાય છે. એટલે કૃપાળુદેવ કહ્યું કે પ્રત્યક્ષ સત્પુરુષ જોઈએ, શાસ્ત્રથી જ્ઞાન કોઈ ન પામે. એનું કારણ શું કે પ્રયોગ કોણ શીખડાવે, પ્રયોગમાં પણ લઈ જાય. સત્પુરુષના હૃદયમાં છે એટલે એને પ્રયોગ આપે છે. શાસ્ત્રમાં એ વિષય કેવી રીતે આવે એ તો વચનનો વિષય નથી. સાયકલ ઉપર બેલેન્સ કેવા પ્રયોગથી રાખવો એ કોઈ પુસ્તકમાંથી ન જડે, એ તો એને પ્રેક્ટિકલથી સાયકલ ચલાવતા શીખવું જ પડે. ભલે એક બે વખત પડે પણ ચલાવી લે, ચલાવી લે. પ્રયોગનો વિષય શબ્દોમાં ના આવે, એ વિષય તો પ્રેક્ટિકલ જ્ઞાનનો છે. એટલે શાસ્ત્રમાં વ્યાખ્યા છે, થિયરી છે, પ્રેક્ટિકલ છે એ બીજો વિષય છે. અને જ્ઞાન તો આ પ્રેક્ટિકલ આત્મજ્ઞાન છે તે અનુભવ જ્ઞાન છે, પ્રેક્ટિકલ જ્ઞાન છે. એ શાસ્ત્રનું કોઈ લોખંડનું જ્ઞાન નથી. એટલે અવલોકનનો જે પ્રયોગ છે એ સતત ચાલે, પછી આગળ વધે, પદાર્થ નિર્ણય સુધી પહોંચે. જરા વિસ્તારવાળો વિષય છે, પણ એ રીતે જ્ઞાનીના માર્ગે ન ચાલે તો સમ્યક દર્શન સુધી ન પહોંચે, પરમાર્થ સંકેત સુધી ન પહોંચે. પરમાર્થ સંકેત પહોંચ્યા પહેલાં તો મોક્ષ માર્ગની શરૂઆત નથી. પછી ચોથાથી ચોથું સ્થાન પ્રાપ્ત થયા પછી પાંચમું, છઠ્ઠું, સાતમું, થી ચૌદમાનું સ્થાન સુધીનો આરોહણ છે. પણ પાયો જેનો આ બરાબર હોય તો ચણતર બરાબર રહે, નહીં રીતના ઢગલા ઉપર મકાન કર્યું હોય એનું બધું બગડે, બધું બિલ્ડિંગ મટીરિયલ ખલાસ થઈ જાય, એના જ થાય છે. એને આત્માની ઓળખાણ કે છે, આત્માનો પ્રતિભાસ કે છે, આત્માનું ભાવભાષણ કે છે, અવભાષણ કે છે, અસ્તિત્વ ગ્રહણ કે છે, સ્વરૂપ નિશ્ચય કે છે, સ્વરૂપ નિર્ણય પણ કે છે અને સ્વરૂપ લક્ષ પણ કે છે. કેટલા શબ્દોથી પ્રકરણમાં લીધું છે બધું. કેમ કે અનુભવન છે, પ્રતિભા આવી અનુભવન ફિલિંગ છે ને, એમને તો બધું ફિલિંગ વેદનાથી લઈને બધા ફિલિંગ સ્ટેજ લીધા છે કૃપાળુદેવ. અને ફિલિંગ છે એ પ્રેક્ટિકલ નોલેજનું સાધન છે. કેમ કે ભૂલ બે પ્રકારે થઈ છે, એક સમજણની ભૂલ થઈ છે ને એક અનુભવની ભૂલ થઈ છે. તો સમજણમાં તો બધા સમજે છે કે દેહને આત્મા જુદો છે, જ્યારે માણસ મરી જાય ત્યારે એને છેલ્લા સંસ્કાર કરી અને વાત પૂરી થાય છે એટલે આત્મા એમાંથી ચાલ્યો જાય છે, એ તો સામાન્ય માણસો પણ જાણે છે. એટલે દેહ ને આત્મા જુદો છે એ જાણવું કઈ અઘરું વાત નથી, એ તો સર્વ સામાન્ય ને બધાને જ્ઞાન છે, પણ એનો અનુભવ કરવો એ મોટી વાત છે. અનુભવ જ્ઞાન છે એનાથી આગળ જવાય છે, અને મોક્ષ માર્ગ સ્વાનુભૂતિ પ્રધાન છે, અનુભવ પ્રધાન જ મોક્ષ માર્ગ છે, અને મોમુક્ષુતા પણ અનુભવ પ્રધાન છે. અનુભવ પદ્ધતિ એ આગળ વિધા વિના અનુભવ સ્વાનુભૂતિ રૂપ મોક્ષ માર્ગ પ્રગટ નથી થતો. એટલે આખી લિંક અનુભવની છે, અને અનુભવના માર્ગે દરેક શાસ્ત્રોમાં વાત આવી છે, જેવી દ્રષ્ટિકોણથી સ્વાધ્યાય કરવામાં આવે તો દેખાય એવી વાત છે, ચોખ્ખી દેખાય એવી વાત છે. અને આત્મા પોતે અનુભૂતિ સ્વરૂપ છે, તે સમય સારની 17-18 ગાથાની ટીકામાં અમૃતચંદ્ર આચાર્ય કહ્યું. એટલે અહીંયા સુધી આપણે વાધે રાખીશું. વિશેષ કથા સમય